શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 493 તથા 200 પત્રાંક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન.
મુશ્કેલ તો બીજા વિગનમાં તીવ્રતા છે, એટલે પર વિગનનો અભ્યાસ પરને વિધિ શકતો નથી, પણ પર વિગનનો અભ્યાસ અને એવી અધ્યાત્મિક ભાવનો ઘણો અભ્યાસ એમાં એ અઘરું લાગે છે. એમ છે, અઘરું લાગે છે એનો અર્થ એવો થાય છે. બાકી એવું કાંઈ નથી, અભ્યાસ એ બધું સહેલું છે અને અણઅભ્યાસ એ બધું અઘરું છે. ગમે તે વિષયમાં જે જે પુરુષોને જે છ પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. જે પુરુષોને આ સપ્રમાણ એવા છ પદના નો નિશ્ચય થયો છે, પરમ પુરુષના વચને એ નિમિત્ત લીધું છે. સામાન્ય માણસ જાણીને કહે અને અનુભવી જાણીને કહે એમાં કહેવા કહેવામાં ફેર પડે છે. એકમાં અનુભવ વ્યક્ત થાય છે, બીજામાં ખાલી ઉપર તબકે વાત હોય છે. તેને આત્માનો નિશ્ચય થયો છે એટલે જેને એ નિશ્ચય થાય છે એટલે આત્માના અસ્તિત્વનો નિશ્ચય થાય છે, તેમ એને સંસાર રૂપ છે એનો નિશ્ચય થાય છે અને મોક્ષનો ઉપાય જેને મળે છે રીત આવે આવડી છે એને, તૃતીય પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. તો તમામ આત્માઓ પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આધિ વ્યાધિ ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિ કાળમાં પણ તેમ જ છે. ત્રણેય કાળમાં ઉપાધિ સંયોગ જમી જેટલા પરિણામ છે બધી ઉપાધિ છે. જેટલા સંયોગને આશરે મમત્વ ભાવના પરિણામ થાય છે અને તેને લઈને જે ઈચ્છ અને ઈચ્છ રાગદેશના પ્રકાર થાય છે એ બધી ઉપાધિ છે. શરીરમાં રોગ થાય અને વ્યાધિ કહેવામાં આવે છે કે પ્રકૃત છે ને, શું વ્યાધિ તમને કયો છે પ્રચલિત શબ્દ છે. આધિ આધિ તો એ ઉપાધિ મળતો છે, આધિ ઉપાધિ બીજું એક જ છે વિકાસમાં. એવા સર્વસંગથી જે રહી થયા છે થાય છે એટલે સ્વસ્વરૂપને વેદતા પામતા શરીરથી માનીને જેટલા કોઈ સંયોગ છે તેની તમામ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિથી જે મુક્ત થયા છે, સર્વસંગથી રહી થયા છે એટલે મુક્ત થયા છે. ભીન છે તેને ભીન જાણ્યું છે, ભીન વેદ્યું છે, તે ત્રણેય કાળમાં એને એમ એમ એક જ પ્રકારે થાય છે, સ્વસ્વરૂપને પામતા થાય છે. ભૂતકાળમાં એમ થયા છે, વર્તમાનમાં એમ થઈ રહ્યા છે જીવો અને ભવિષ્યકાળમાં પણ એમ જ થશે. જે સત્પુરુષોએ જન્મજરા મરણનો નાશ કરવા વાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ થયો છે. આ સિવાય બીજો કોઈ ઉપદેશ નથી કર્યો. સત્પુરુષ હોય તે આવો જ ઉપદેશ કરે છે, સત્પુરુષ કોઈ બીજો ઉપદેશ કરતા નથી. જન્મજરા મરણનો નાશ કરવા વાળો એ નાસ્તિક છે અને સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં સહજપણે સ્થિર થવાનો જે ઉપદેશ કર્યો છે એ એક જ કર્તવ્ય છે. એવો જે બોધ કર્યો છે, ઉપદેશ કર્યો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેમના પ્રત્યે અમારું મસ્તક નમે છે. એમ કે છે જેમણે નિષ્કારણપણે લીધું છે, નીચે નિષ્પ્રહપણે જીવોને જન્મ જરા મરણના દુઃખનો નાશ કરવાવાળો ઉપદેશ કયો, કે એ જીવો તમે તમારા સહજાત્મ સ્વરૂપમાં સ્થિત થાવ તો તમને જન્મ જરા મરણમાં કોઈ દુઃખ છે, દુઃખથી મુક્ત થશો, દુઃખથી પરિમુક્ત થવાનો આ ઉપાય છે. એવા સત્પુરુષોને નમસ્કાર છે. ત્રણેય કાળનાઓ ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનમાં વર્તે છે અને ભવિષ્યમાં થશે. એ ત્રણેય કાળના શુદ્ધાત્મામાં અવસ્થાન કરાવવાનો જેનો ઉપદેશ છે, એટલે જેમના નિમિત્તે જીવને નિજ સ્વરૂપમાં સ્થિરતા થાય, નિજ સ્વરૂપનું પ્રધાન થાય, જ્ઞાન થાય, વેદન થાય, સ્થિરનું થાય, એવા સત્પુરુષોને નમસ્કાર કરે છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર થવામાં પણ થવામાં પણ આત્મ સ્વભાવ પ્રત્યે છે. કેટલી ભક્તિ છે તેમની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં સ્તુતિ કરવામાં સ્તવવું એટલે સ્તુતિ કરવી, સ્તવન કરવું સ્તુતિ કરવી. એવા સત્પુરુષોને કાંઈ સ્પૃહા નથી, કોઈની પાસેથી કાંઈ લેવું નથી, અપેક્ષા નથી. કેમ કે એ તો સંયોગને ભિન્ન માને છે, છૂટા પડ્યા છે. જે જગતના જીવોને પરસંયોગની અપેક્ષા હોય છે, એવી અપેક્ષા બુદ્ધિ, પરની અપેક્ષા બુદ્ધિ તો જેને ખલાસ કરી છે, એટલે એને તો કોઈ કારણ રહ્યું નથી. એવા નિષ્કારણ કરુણાને, એમની નિષ્કારણ કરુણાને એનો ભાવ પકડે છે. જીવ પ્રત્યે એને કરુણા છે કે જીવો દુઃખથી મુક્ત થાય. દુઃખી થઈ રહ્યા છે એવા જગતના જીવો દુઃખથી મુક્ત થાય, તેથી મારે કાંઈ અંગત કારણ છે. એવી જે એમની નિષ્કારણ કરુણા છે તેમને પ્રશંસવામાં, સ્તવવામાં એટલે એમની પ્રશંસા કરવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. હજી ગુણ છે, દોષ નથી, પણ એ ગુણ છે. રાગ નીકળે બીજા જીવો પ્રત્યેનો માત્ર રાગ નીકળી જાય. શુદ્ધાત્મ સ્વભાવને પ્રકાશે છે ખરેખર. પિતાના ગુણ વૈભવથી શુદ્ધાત્મ સ્વભાવનો પ્રકાશ કરે છે. પુરુષો પ્રત્યે જ્યાં ભક્તિનો અધિકાર ચાલે ત્યાં એ સત્પુરુષોનો દોષ છે એમ જોવાનું હતું. દોષ શ્રીમદજીની શૈલી જુઓ, કે એવી એમની જે નિષ્કારણ કરવામાં છે એમને સ્તવન એટલે પ્રશંસા કરવામાં પ્રશંસા કરનાર જીવને આત્મ સ્વભાવ કરશે. જે સત્પુરુષોના ગુણને જોતા નિર્ગુણ પ્રત્યે એમ કહે, એવા સર્વ સત્પુરુષો ત્રણેય કાળના, સર્વ એટલે ત્રણેય કાળના એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો છે ને ભક્તિ. પૂરો થઈ શકે સુખી હું આત્મ સ્વરૂપ કે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રત્યે છે, જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભર થાય છે અથવા નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાની અશક્તિ છે. અમારી શક્તિ નથી એની વ્યાખ્યા અમે કરીએ, કેમ કે સર્વથા વચન ગુજર નથી. જે છ પછી સીધે હું આત્મ સ્વરૂપ કે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રત્યે છે એવા જેના વચન છે, એ વચનને અંગીકાર કરે, અંગીકૃત કરવું, અંગભૂત કરવું, એને અંગીકાર કરવો, સ્વીકાર કરવાનું કહે છે. આત્મસ્વરૂપ સહજમાં પ્રત્યે છે, સહજમાં એટલે જેને પુરુષાર્થ, સહજ પુરુષાર્થ જેમાં છે એ રીતે પ્રત્યે છે, જેમાં વિશેષ પરિશ્રમ નથી દેખાતો. જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈને નિર્ભર થાય છે, અને એવું આત્મા પ્રગટતા સદાય માટે જીવ આનંદને પ્રાપ્ત થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને શક્તિ છે. એવા વચનના કહેનાર એ સત્પુરુષના ગુણની વ્યાખ્યા શું કરવી, અમારી વચન શક્તિ એમાં કામ કરતી કેટલી ભક્તિ છે. ભક્તિનો પ્રકાર જ આખો કીધો છે, જેને પોતાના આત્મા માટે ઉપકારભૂત વચન કહેનાર સત્પુરુષ દેખાય એ એના માટે પરમેશ્વર છે, બીજું કઈ છે આવે છે. સત્પુરુષ તો પરમેશ્વર છે, અમે તારા કરતા પણ સત્પુરુષને વિશેષ કહીએ છીએ. જગત આખું તને સ્તવે છે તો પછી અમે એ તારા સામા બેઠા રહેશું તેમાં તેમને ક્યાં સ્તવની આકાંક્ષા છે અને ક્યાં તને નિયમ પણ છે. ભાષા અલંકાર કર્યો છે એટલામાં બધું સોપન છે ને પત્ર એના બીજું સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ પરમ દૈન્યતાની ઓછાઈ બીજું છે ને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કે જેણે કાંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરોના ચિંતા આપ્યો. શું આપ્યો? પરમાત્મ ભાવ. પરમાત્મ ભાવ આપ્યો એનો પ્રત્યુપકાર થઈ શકે એને એના એક વિકલ્પને પ્રતિકૂળ જોવાનો અભિપ્રાય કે ભાવ આવે એ પ્રકાર છે. જેને કાંઈ પણ ઈચ્છા વિના એમ સામે કોઈ બદલાની ભાવના વિના માત્ર નિષ્કારણ કરુણા ચિંતાથી આવ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી. મારું તારું કરી નથી. જગતના તમામ જીવો પ્રત્યે સમદ્રષ્ટિ રાખી છે કે જે જીવો આ પોતાના અમે કહીએ છીએ એવા પોતાના નિજ સ્વરૂપને સમજશે એના દુઃખનો નાશ, સંસાર દુઃખનો એનો નાશ થઈ જશે. દીવા જે સત્પુરુષ તેને અત્યંત અત્યંત ભક્તિએ ફરી ફરીને નમસ્કાર હો. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે એ સત્પુરુષોએ એમ કહ્યું છે કે બુદ્ધિ કરી તે ભક્તિ માત્ર સત્યના કલ્યાણ થઈ છે. ગુરુને ભક્તિની જરૂર હતી માટે કઈ છે એમ છે, એનું કલ્યાણ થાય, ભક્તિ કરનારનું કલ્યાણ થાય એના માટે કઈ છે. ભૂમિકા થતી નથી, આને જરૂર છે માટે નથી લીધી, પણ એ સ્થિતિ થયા વિના એને એનો બોધ ત્યાં પ્રાપ્ત થાય એવી યોગ્યતા હતી એમ જઈને વાત કરી. એટલે એમ કહ્યું તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાની વિશે વૃત્તિ રહે છે, જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના શરીરની ચેષ્ટાની વિશે વૃત્તિ રહેતી, આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે છે, એના પ્રધાન જ્ઞાનનો વિષય જે છે આત્મા એમાં કઈ રીતે એના પરિણમનનો આશ્રય થવાનો એની પાસે કયો પ્રકાર છે એ ચેષ્ટા છે. ચેષ્ટા એટલે પ્રયત્ન, પ્રધાન જ્ઞાનનો જે પ્રયત્ન છે શીખવાનો જે પ્રયત્ન છે એના ઉપર જેની વૃત્તિ રહે છે એટલે એને જે જોવે છે. અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે ત્યારે એને અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થાય. ઓહો, પરિણમન બાળમાં ક્યાંય જોવા ન મળી ચીજ છે, અપૂર્વ ગુણ, પૂર્વે નહીં જોયેલો એવો આત્મગુણ દ્રષ્ટિગોચર થાય. અન્ય સ્વછંદ સહેજે મટે એથી વિપરીત શુભાશુભ પરિણામ ઉપરના જે વજન છે જોર છે એને સ્વછંદ કહેવામાં આવે છે. એ સહેજે મટે અને સહેજે આત્મબોધ થાય, સહજ સહજ અને આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે જે આમાં સત્પુરુષને કઈ રીતે ઓળખવા, ઓળખવામાં ક્યાં નજર પહોંચાડવી તો ઓળખાણ થાય એટલી વાત લીધી. તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી સ્વીકાર નમસ્કાર હો. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવો જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પ્રગટ કેવો જ્ઞાન સર્વજ્ઞ વિતરાવીને વર્તે છે તેવું, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવો જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. ભલે અમને સર્વજ્ઞ વિતરાગ જેવું કેવો જ્ઞાન પ્રગટ થયું નથી, પણ કેવળ જ્ઞાનની શક્તિ અમારામાં અત્યારે બિરાજમાન છે, હૈયાત છે, મોજૂદ છે એવું અમે સ્પષ્ટ જાણ્યું છે. કેવી રીતે જાણ્યું છે કે જેના વચનના વિચાર યોગે, વચન યોગે નહીં પણ વચનના વિચાર યોગે, વચન નિમિત્ત છે અને વિચાર પોતાનો ઉપાદાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. એમ શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે અને પ્રતીતિ આવી છે અમારામાં કેવું જ્ઞાન છે અથવા કેવળ જ્ઞાન અમારો સ્વભાવ છે અને અમારું સ્વરૂપ છે એવી જેની પ્રતીતિ થઈ છે. વિચાર દશાએ કેવળ જ્ઞાન શું છે, અમારા વિચારથી કેવળ જ્ઞાન અમને વર્તે છે, અંતરંગમાં અમને કેવળ જ્ઞાન વર્તે છે. વિચાર દશાએ કેવળ જ્ઞાન વર્તે છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, એ અભિલાષા છે અમારી. મુખ્ય નહીના નિશ્ચય નહીના હેતુથી કેવળ જ્ઞાન અમને વર્તે છે, જેવો અમારા નિશ્ચયનો વિષય છે કે જેમાં કેવળ જ્ઞાન વર્તે છે. કેટલો ભાવ લીધો છે, અમને કેવળ જ્ઞાન વર્તે છે એમ કે છે. અમારા સ્વરૂપને જોતા અમને કેવળ જ્ઞાન વર્તે છે એમ ભાષે છે. તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો. આત્મ ભાષે તો એને ભક્તિ આવે એમ કહે છે. જે પુરુષ જે સત્પુરુષના વચનના યોગે પોતાનું કેવળ જ્ઞાન સ્વરૂપ જણાય પ્રતિભાસે તો એને ભક્તિ આવે કે ઓ હો હો હો, જેને આ દેખાઈ દઈને એનો ઉપચાર શું. એ જ્યાં સુધી પ્રતિભાસે નહીં ત્યાં સુધી અહીંયા ઉપકાર બુદ્ધિ પણ આવે આવું છે. સર્વ અવ્યાબાદ સુખને પ્રગટ કરનાર, કેવળ જ્ઞાન એટલે શું કે સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, અનંતકાળ પર્યંતના પરમાનંદના સુખને પ્રગટ કરનાર એવા કેવળ જ્ઞાન સ્વરૂપ આત્માનો જીવ જીવ પુરુષના યોગે પ્રાપ્ત થયો, એવો જીવ પુરુષના યોગે આવું સ્વરૂપ પ્રાપ્ત થવાનો યોગ થયો, સાંભળવાનો યોગ થયો એમ ન થયું, પ્રાપ્ત થવાનો યોગ થયો. એના પ્રત્યે એની ઉપકાર બુદ્ધિ કેટલી આવે, એની કોઈ મર્યાદા રહેતી નથી. એટલી આગળ એમ કહ્યું કે ભગવાન તું ખોટું લગાડી છે, અમે સદગુરુની ભક્તિ કરીએ અને એ વખતે તારી ભક્તિ ન કરીએ તો એમ નહીં માનતો કે તું અમને આને પડતા મૂક્યાને સદગુરુની ભક્તિમાં લાગ્યો આજે એમ કહ્યું. ભાષા અલંકાર કર્યો છે ભગવાનને, ક્યાં રાજ છે કે તું મારી ભક્તિ કર. પોતે ભાષા અલંકાર કર્યો છે કે આવા સદગુરુ છે જે અમારા સ્વરૂપને સહજપણે પ્રગટ થાય પ્રાપ્ત થાય એવો એવો જેનો યોગ છે એની ભક્તિ કર્યા વિના અમે રહી શકશું એના પ્રત્યે ઉપકાર બીજે હોવા વિના નહીં. અને એ કાળમાં તો તારી ભક્તિ નહીં હોય એમને કે તું ખોટું લગાડીશ નહીં. ભાષા અલંકાર કર્યો. આમ તો જે ત્રિકાળી છે એ સ્વરૂપની બીજી ખરેખર ભક્તિ પણ એ કેવળ જ્ઞાન છે, શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાન છે, પ્રતીક થઈ છે કેવળ જ્ઞાન સ્વરૂપનું, વિચાર દશા એ કેવળ જ્ઞાન છે પણ થોડો ભાવ આવી જાય છે. વિચાર દશા એ કેવળ જ્ઞાન થયું છે, કેવળ જ્ઞાન મુખ્ય નિર્ણયના હેતુથી વર્તે છે, પ્રકાર આવી જાય સુખમ વિષય છે. પ્રકાર થોડો આવે છે એ સહજ બધા સાધકને હોય છે, ક્યાંક ક્યાંક એ ગલત આવી જાય. જીવ પોતાની ભૂલી ગયો છે અને તેથી સત્સુખનો તેને યોગ છે એમ સર્વ ધર્મ સંમત તેને છે. 24મી ગયેલું છે ને વચનાવલીમાં 14 વચન છે. બરાબર 14 વચન છે એમાં નહીં. મોટું પુસ્તક આપણું ક્યાંક વાંચવા ગયું લાગે છે. જીવ પોતાને ભૂલી ગયો છે કે પોતાનું સ્વરૂપ ભૂલ્યો છે. જેટલા કોઈ પરગણ્યો છે એમાં પોતા પણ કલ્પની નીકળતીને દુખી થઈ રહ્યો છે એટલે એને સાચા સુખ નો ઉપાધિ ગ્રહણ કરે છે. જ્ઞાનમાં પ્રતિભાસતા જ્ઞેય સંબંધી જીવ ઉપાધિ ધારણ કરે છે. એને સત્સુખનો વિયોગ છે એટલે દુઃખી છે એમ સર્વધર્મ સંમત કહ્યું છે. બધા આ વાત કહે છે. પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંક માનવું એટલે એ છે ને. જ્યાં ઘૂંચ પડી હોય ત્યાં ઉકેલવી પડે. દૂરીમાં ઘૂંચ પડે છે ને, ઘૂંચ પડી હોય ત્યાં ખોલવી પડે ઘૂંચને. ઘૂંચ ક્યાંક પડી હોય ને ખોલે ક્યાંક એમ ત્યાં ઘૂંચ ઉકેલતી. એમ પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન દૂરી એટલી ને એટલી લંબાઈમાં છે ને એટલી ને એટલી વજનમાં છે. જે ઘૂંચ છે એ અવસ્થામાં છે, બીજું કાંઈ નથી. વસ્તુ તો જે છે ને જેવી છે જેવડી છે તેવડી. એમ જ્ઞાન મળવાથી એટલે પોતે કોણ છે કેવો છે શું કરી શકે છે ને શું કરી શકતો નથી એ વગેરે પોતાનું સ્વરૂપ જ્ઞાન થતા અજ્ઞાનનો નાશ થાય છે ને અજ્ઞાનનો નાશ થતાં અજ્ઞાન સંબંધિત દુઃખનો પણ નાશ થાય છે એમ નિશંક માનવું. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે. છતાં જીવ પોતાનું અજ્ઞાન વિચારતો નથી અને લોકલજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ જ અનંતાનુબંધી કસાયનું મૂળ છે. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થઈ. જેને સ્વરૂપ જ્ઞાન થયું છે જેને સ્વરૂપ જ્ઞાન વર્તે છે તેની પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ થવી જોઈએ. બીજેથી જ્ઞાનની પ્રાપ્તિ થવાની કોઈ સંભાવના છે? કેમ કે જેણે વસ્તુને જોઈ નથી જાણી નથી એ વસ્તુની કલ્પના કરીને કહેશે કાંઈ કહેશે કે વસ્તુ સંબંધિત એ કલ્પના કરીને કહેશે અને વસ્તુને અન્યથા કહેશે. એના જ્ઞાનમાં જ વસ્તુ નથી તો એ વસ્તુને કઈ રીતે કહેશે એમ કહેશે. એ તો કોઈ કલ્પિત એને મનમાં કલ્પના થાય કે આત્મા આવો છે ને આત્મા આવો છે એ અનુસાર કહેશે. એમાં વસ્તુનું જ્ઞાન છે નહીં. પોતાને નથી તો એના નિમિત્તે બીજાને થવાનો પ્રશ્ન રહેતો. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે, આ તો સહેજે સમજાવી વાત છે. છતાં જીવ પોતાનું અજ્ઞાન વિચારતો, સંબંધી પોતાનું અજ્ઞાનનું વિચાર કરતો આ ગમે ત્યાંથી આ ચીજ મળે હું નથી એ વિચાર કરતો નથી, અને ગમે તે કારણે લોક લજ્જા આદિ એટલે ગમે તે કારણે સામાન્ય રીતે બીજા જીવોને સારું લાગે, બીજા ગણતરી કરે, અથવા તો સંપ્રદાયમાં ના સંપ્રદાયના કહેવાતા સાધુ ગુરુને છોડવાથી લોકો ઠપકો દે તેમ તમે મોક્ષ કહે છે. મોક્ષની વ્યાખ્યા જીવનું જે અસલ સ્વરૂપ છે, જીવનું સ્વરૂપ છે એવી એની દશા, સ્વરૂપ સદ્રશ તેને મોક્ષ કહેવામાં આવે છે. સંસાર અવસ્થામાં જીવન જીવનું સ્વરૂપ છે એવી એની દશા નથી, વિપરીત દશા છે. અને મોક્ષમાં જીવન સ્વરૂપ છે એ રહે છે. સુખ વિધિ વગેરે જે ગુણો છે, જેવા સ્વભાવ છે, એ સ્વભાવ સ્વરૂપ દશા થઈ તેને શ્રી વિતરાગે મોક્ષ કહ્યો છે. જીવની દશા છે એ કોઈ સ્થાનનું નામ નથી, પણ જીવની એ દશા છે સંપૂર્ણ શુદ્ધ દશા. સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સ્વરૂપ સહજ સ્વરૂપે સ્થિતિ છે. અને ભાન છે અને મોક્ષ કર્યો પણ નિજ ભાને તેમ આવે છે આત્મસિદ્ધિમાં. અસંગ છે પરમાર્થથી પરમાર્થ તો અસંગ જ છે, ભાન નથી. અને કેવળ અસંગ નથી એટલે દશા એ અવસ્થા દ્વારા એ પર પદાર્થનો સંગ કરે છે. અને હું પર પદાર્થથી સંગી છું, પર પદાર્થનો સંગી છું એટલે પર પદાર્થ વિના ચાલે એવું નથી એવી એની જે માન્યતા છે એને લઈને એ કેવળ અસંગ નથી એમ કહેવામાં આવે છે. એને ભાન એવું છે કે હું શરીર વાળો છું, હું દેહ વાળો છું, ફલાણો છું, ફલાણો છું. રોગ થયો હોય તો રોગ વાળો છું, જેવું શરીર છે એવો છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જેવું પોતાનું સહજ સ્વરૂપ છે તેવો જ હું છું, તેવું જ મારું સ્વરૂપ છે એવો હું છું, એવું જે ભાન એ ભાન છે એ સ્વરૂપ સહજ સ્વરૂપ સ્થિતિ થઈ. જે થવું એવું ભાન થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. અહીં તો એમ કહી દીધું કે જીવને પોતાના સ્વરૂપનું ભાન થાય મોક્ષ થઈ ગયો, એનો મોક્ષ થઈ ગયો એમ એનો અર્થ થઈ ગયો. એક અપેક્ષા એમ છે કે પછી એને મોક્ષ થવાની દરકાર નથી. જે મારું સ્વરૂપ અસલ સ્વરૂપ જ આવું છે, બંધ મોક્ષથી રહી જ છે, ખરેખર તો જેવું છે તેવું છે, જેને મોક્ષ કહેવામાં આવે છે, મોક્ષ સ્વરૂપ કહેવામાં આવે છે, આત્મા મોક્ષ સ્વરૂપ છે એમ કહેવામાં આવે છે. કેમ કે બંધન નથી એટલે વસ્તુતાએ તો બંધ મોક્ષની અપેક્ષા લાગુ પડતી નથી, એવું છે તેને જ મોક્ષ કહ્યો છે. અથવા મને કોઈ પણ પ્રકારનો સ્વરૂપથી પ્રતિબંધ નથી એમ છે ને, સહજ સ્વરૂપ એવું છે કે જે સહજ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો મને પ્રતિબંધ નથી. એવું જે પોતાનું ભાન વર્તવું એને મોક્ષ કહેવામાં આવે છે. બાકીના ભાવને તો ગણવામાં આવ્યો નથી, કોઈ ચારિત્ર અપેક્ષાએ જે કોઈ બાકી ભાવ રહી ગયો એને ગણ્યો નહીં અહીંયા. એક વખત પોતાનું દોલત, પોતાનું ધન પોતાના ઘરમાંથી નીકળ્યું અને એનું સ્વામિત્વ જ્યાં આવ્યું કે મારી પાસે તો અઢળક સંપત્તિ છે, પછી ઉપભોગ થવો ન થવો એમાં સમય લાગવો એ બધું ગૌણ થઈ ગયું. કેમ કે છે તો ખરે ને, અસ્તિત્વ છે એટલે વાત પૂરી થઈ ગઈ. એવી સ્થિતિ છે જ્યાં એને ભાનથી બહુ અનંતગુણની સંપત્તિ, આવું મારું અનંતગુણ નિધાન સ્વરૂપ, બસ પછી અવસ્થાને વિષય કાંઈ એનો કાંઈ ગણતરી નથી. એ જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. સંઘના યુગે આ જે સહજ સ્થિતિને ભૂલો છે, સંઘના યુગે એટલે પોતે પોતાને પરસંગી માન્યો છે એને સંઘનો યોગ કહેવામાં આવે છે. સંઘનો યોગ તો ક્ષય દ્રવ્યનો, વિશ્વમાં ક્ષય દ્રવ્યનો યોગ એટલે સંયોગ તો છે જ. વિશ્વની અંદર છ દ્રવ્યનો ક્યારે અભાવ છે ને છ ના પાંચ થાય છે એવું નથી, પણ સંઘના યોગ એટલે પોતે સંઘ વાળો છે, શરીર વાળો છે, સંયોગ વાળો છે એવી જે માન્યતા એને લઈને પોતાની અસંગ સહજ સ્થિતિને ભૂલ્યો છે. અસંગ સ્વરૂપ છે એવી જે સહજ સ્થિતિ છે તેને ભૂલ્યો છે. સંઘની નિવૃત્તિએ બસ જ્ઞાનમાં ખ્યાલ આવ્યો, જ્ઞાનમાં જ્ઞાન થયું કે હું તો અસંગ છું, એ સંઘની નિવૃત્તિ થઈ. ખરેખર તો અસંગ સ્વરૂપનું જ્ઞાન ભાન એ સંઘની નિવૃત્તિ છે, અને એથી વિપરીત માન્યતા તે સંઘ પરસંગપણું છે. જીવને સંઘની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ તે પ્રત્યક્ષ ભાન પ્રત્યે છે. જ્યાં સંઘની નિવૃત્તિ થઈ એટલે જ્ઞાનમાં જ્યાં અસંગ સ્વરૂપ જણાયું ત્યારે પ્રત્યક્ષ હું અસંગ સહજ સ્વરૂપે જ હું અસંગ છું એવું જે પ્રત્યક્ષ ભાન પ્રત્યે છે એ સંઘની નિવૃત્તિ થઈ ગઈ. એમાં પછી બહારનો સંયોગ હોય તો એને સંયોગ લાગુ પડતો નથી, કેમ કે એ સંયોગને વિશે એને હર્ષ વિષાદ થતા નથી. એ જ માટે એટલે એવું જે અપરોક્ષ ભાન પ્રત્યે એ જ માટે સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓ એ અસંગપણું સર્વત્ર છે કે જેના અંગે સર્વ આત્મ સાધન કયા છે એ જ માટે એટલે અસંગપણાને પ્રત્યક્ષ ભાન થવા માટે જેટલા કોઈ બાહ્ય સાધન છે એના નિમિત્ત તરીકે ગણવામાં નિમિત્ત ગણીને કયા છે અને એને જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે. એવું અસંગપણું છે તે સર્વોત્કૃષ્ટ છે એમ તીર્થંકરથી માંડીને સર્વજ્ઞાનીઓએ કહ્યું છે. એમાં કોઈને મતભેદ છે નહીં, નિર્વિવાદ વાત છે. જીવ પોતાના અસંગ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવ કરે એ સર્વોત્કૃષ્ટ, એ જ ઉત્કૃષ્ટ છે, એ જ કરવા લાયક છે એવું સર્વ બધા જ જ્ઞાનીઓએ એવો બોધ કર્યો છે. એમાં કોઈને વાદ વિવાદ છે, નિર્વિવાદ વસ્તુ છે અને એના માટે સર્વ સાધન થયા. સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે, કેમ કે તે થવાને અર્થે તે સર્વ વચનો કયા છે. આ સરવાળો માર્યો જેટલો કોઈ વિસ્તાર કર્યો છે જિનાગમમાં, ચાર અનુયોગ, ચાર અનુયોગ નો વિસ્તાર છે ને, એક માત્ર અસંતપણામાં સમાય છે, બધાનો આદોર છે, પોતાનું અસંત સ્વરૂપ છે એનું જે ભાન થવું તે અસંતપણું છે, તેરું પરિણમન થવું તે અસંતપણું છે. બસ એટલા માટે જેટલા કોઈ વચનો કયા છે એ તમામ વચન વિસ્તારનો સાર એક છે, અથવા એ બધા વચન વિસ્તાર દ્વારા એક જ કહેવા માગે છે. લોકોને એમ લાગે છે કે બીજે બીજું કહ્યું છે, અહીંયા આમ કહ્યું છે, અહીંયા આમ કહ્યું છે, અહીંયા આમ કહ્યું છે, જુદી જુદી જગ્યાએ જુદું જુદું કહ્યું છે. ખરેખર જુદી જુદી જગ્યાએ જુદું જુદું નથી કહ્યું, પણ જે કાંઈ જુદું જુદું જુદી જુદી જગ્યાએ કહ્યું છે એવું લાગ્યું છે એ બધું આ એક અર્થે કહ્યું છે. આમ છે, પોતાના મતિદોષ છે અને એમ લાગે કે આમાં ફેર પડે છે, અહીંયા તો આમ કે છે, આની વિરુદ્ધ અહીંયા આમ કે છે, આની વિરુદ્ધ આમ કે છે, એવું ક્યાંય છે? એ પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. આ ટોટલ માગે છે એ પરમાણુના દ્રવ્યગુણ પર્યાય એના એક ગુણમાં એના પરિણમનમાં અનંત અવિભાગ પ્રતિષેધ એક પરમાણુથી માંડીને જે તેની ક્રિયા છે. અને ચૌદ રાજલોકનું વર્ણન આવે ત્યાંથી માંડીને મેષોન્મેષથી માંડીને એટલે આંખનો પલકારાથી માંડીને શૈલેષી બારમા ગુણ સ્થાન પર્યંતની જે અવસ્થા છે એ બધી ક્રિયા જે વર્ણની છે અસંગતા સમજાવવાને અર્થે વર્ણની એક વાત સમજાવી છે કે એમાં તારું સ્વરૂપ, તારું સહજ સ્વરૂપ તને સમજાવવું છે, બીજું કાંઈ સમજાવવું, તારું જે સહજ સ્વરૂપ છે એ જ તને સમજાવવા માટે કહ્યું છે. પરમાણુની વાત આત્મા સમજાવવા માટે એમ કહે છે, પરમાણુનો વિષય પરમાણુ સમજાવવા માટે નહીં એવી વાત છે, આત્મા સમજાવવા માટે પરમાણુની વાત છે. આ લોકોએ તો ઘણું શોધ્યું છે, આપણે દેશ પરદેશમાં જે આપણા શાસ્ત્રો ગયા એમાંથી ઘણી વૈજ્ઞાનિક શોધખોળ કરી છે. આ જર્મન રશિયન લોકો દેશમાં પડ્યા છે, જે આપણા શાસ્ત્રો ત્યાં પડ્યા એ લોકોએ એમાંથી ઘણા પૂતગોળનું સંશોધન, અજીવ પદાર્થના વિષયમાં સંશોધન કર્યું, પણ એ શાસ્ત્રો અજીવને સમજાવવા માટે નથી, ખરેખર જીવને સમજાવવા માટે. અજીવને સમજાવવા માટે શાસ્ત્રો નથી, પણ જીવને સમજાવવા માટે શાસ્ત્રો. એ સાર ક્યાંથી કાઢે? જેણે પોતાના સહજ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એ એમાંથી કાઢે છે, કાઢે છે. બાકી કેવી રીતે કાઢે? આ પ્રશ્ન થાય છે, મેં બાર જીએ ત્યાં થાય છે કે આ વિસ્તાર કર્યો છે ચાર અનુયોગનો, તમે તો એક અનુભવ 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 ઉપર વજન આવે છે, આત્માનો અનુભવ કેમ થાય એના વિશેનો બધો વિસ્તાર, પણ કંઈ કરુણાનું યુગમાંથી કહેવાનું કે નહીં આવતું કે તમારા મારવાડી જાય. કરુણાનું યુગ છે, કથાનું યુગ છે, એ બધામાંથી તમારે વાત કરવી જોઈએ ભાઈ. બધામાં પણ આ એક જ વાત કહેવા માટે બધી વાત કરી છે. એ વાત કરવાનું તાત્પર્ય છે એક જ છે, તાત્પર્ય કઈ જુદું જુદું છે. શાસ્ત્ર તાત્પર્ય એક છે અને સૂત્ર તાત્પર્ય પણ એક જ છે, પછી ગમે તે શાસ્ત્ર ને ગમે તે સૂત્ર હોય. એ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે, સર્વભાવથી અસંગપણું થવું, તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. સર્વભાવથી અસંપૂર્ણ થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. એનું કારણ કે પરિચય બહુ છે. જીવને પરપદાર્થનો સંયોગનો પરિચય ઘણો છે અને એમાં લાભ નુકસાનની ગણતરીથી એનો રસ પણ ઘણો છે. તેથી દુષ્કર સાધન છે એમ કહ્યું. અને તે નિરાશ્રય સિદ્ધ થવું આ સ્થાપનું છે. અત્યંત દુષ્કર છે એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કર્યો છે. પોતાની મેળે અસંગપણામાં આવવું અથવા પોતાનું અસંગ સ્વરૂપ સમજાવવું, સહજ સ્વરૂપ સમજાવવું, ભાન થવું એ ઘણું દુષ્કર છે. કેમ કે અંતર્મુખનો રસ્તો જીવે અનાદિથી જોયો નથી. દુષ્કર તો એટલા માટે કહ્યું છે કે એ અસંગ સ્વરૂપનું ભાન જેને થયું છે એવા જ્ઞાનીઓએ પણ એનો ઉપાય અને સ્વરૂપ બતાવવા છતાં જીવને સૂજ આવતી નથી, રસ્તો મળતો નથી. તો પછી એકલા છે એને કામ કરવું એટલું જરા વધારે દુષ્કર છે. કોઈ અનુભવી જીવ એને એમ કહે કે જો આમ અનુભવ થાય તો પણ એના જ્ઞાન ગોચર થવી કે આ રીત છે, આ વિધિ છે, આ પદ્ધતિ છે એમ નથી થતું. તો પછી એટલા હાથે તદ્દન જાય રસ્તે કેમ જોઈ શકે? એટલે દુષ્કર કેમ છે? કેમ કે અનંતકાળમાં એને અનંત વખત તીર્થંકર આદિ સમુશ્રણમાં પણ સંયોગ થયો છે. પરિભ્રમણ કરતા જીવોને નીચે નિગોદને બાદ કરી દેતો. નીચે નિગોદમાંથી નીકળ્યા જ નથી એનો તો પ્રશ્ન છે નહીં. પણ જે જીવો અનંતા જીવો જે પરિભ્રમણમાં છે, અનંતવાર મનુષ્ય છે એ વગેરેને તો અનંતવાર સંયોગ મળ્યા છે. તેથી આ એક એમના અનુભવનો વિષય છે. તેથી એમ વિચારીને તીર્થંકરે સત્સંગને તેનો આધાર કર્યો છે. ભગવાનને વચમાના છે. અમે જે કહીએ છીએ ભગવાન કહેવા માગે છે કે સત્સંગને ઉપાસો, સત્સંગને ઉપાસો. આખો પત્ર જ એના ઉપર છે. આખો પત્ર એના ઉપર વધીને છે સત્સંગ ઉપર. એટલે અહીંથી શરૂઆત કરી છે કે નિરાશ્રયપણે અસંગપણું થવું તે દુષ્કર હોવાથી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે. કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે, જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું એક એવો મોકો છે, તક છે કે એવા સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત અસંગપણું એટલે અસંગ દશા સ્વરૂપની ભાન દશા જીવને ઉત્પન્ન થાય છે. આગળ જે કહે છે એવો સત્સંગ મળવા છતાં જીવને કેમ એની ફળ એનું ફળ એમ નથી. વિસ્તાર તો એ કરવો છે એમને. પણ આ શરૂઆત કરી અહીંથી વિષય પત્રનો વિષય અહીંથી શરૂ કર્યો છે ખરેખર. તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં વિચાર એમ આવે ને કે અત્યારે તો સત્સમાગમ અમે કરીએ છીએ. હિંમતજીએ વજન રાખ્યું સત્સંગ ઉપર તો અમે તો અત્યારે સત્સમાગમ કરીએ છીએ એટલે સુધી તો હવે અમે આવ્યા છીએ. હવે શું કે હવે શું એની આ ટૂંકો છે કે તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વિતરાગે કહ્યું છે. ભગવાને આ પણ કહ્યું છે કે અનંત એક તો સત્સંગ મળવો બહુ દુર્લભ છે. બહુ દુર્લભ છે એટલા માટે કહ્યું છે કે એ પ્રકારના જીવના પુણ્ય હોતા નથી. બીજા પ્રકારના પુણ્ય હોય છે, શરીર તંદુરસ્ત હોય, પરિવારની અંદર બધા અનુકૂળ હોય, પૈસા ટકા થાય, દેવલોકમાં જાય, રાજા થાય, શિષ્યો થાય, ગમે એ બધા પુણ્ય હોય, એવા પુણ્ય અનંત વાર મળે ત્યારે એકાદ વખત એને કોઈ સ્વરૂપ જ્ઞાની નો ભેટો થાય. અનંત કાળમાં મનુષ્યપણું કોઈ વખત આવે એવું, કોઈ વખત આવનારું મનુષ્યપણું અનંત વાર આવે તો પણ એમાં કોઈ વખત જ્ઞાની નો ભેટો થાય. અને એમાં પણ એ જીવી જોઈએ એવી કાળજી લેતો નથી, એ પાછો મળવું નહીં મળવા યોગ અયોગ થઈને ઉભો રહે છે. અને યોગ યોગ પણ રહેતો નથી, પણ યોગ અયોગ થઈ જાય છે. બીજા કામ એને અનંત વાર કર્યા કર્યા છે, હજી કર્યા કરે, એમાં કઈ કોઈને વાંધો છે? અને એ તો એનું મનમાં જ કરે છે ને ભાઈ, એને જે મનમાં બેસે એ કરે છે, કઈ કોઈનું કીધું કરે છે, માને છે તો એને બેસે તો કરે છે, ને ન માને તો પણ એને બેસે તો કરે છે. એને અનંત વાર બીજા કામ જ કર્યા છે એમ કર્યા હોવાનું માન્યું છે, કર્યા છે ક્યાં? એ તો જે પૂર્વકર્મ અનુસાર થવાના યોગ્ય તે બધા થયા છે, એના ધાર્યા થયા છે એમ તો છે. બસ એટલી વાત છે. આ તો બહુ સરસ વાત લીધી છે. આ પત્રો માંથી તો આપણે લગભગ 7-8 પોઈન્ટ લીધા છે. શું કહ્યું કે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી, એટલે સત્સંગનું ફળ આવ્યું નથી એમ શ્રી વિતરાગે કહ્યું છે. કારણ કે કેમ એને ફળવાન થયો નથી તેનું કારણ એ છે કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી. પહેલી વાત તો આ છે કે એને જે કિંમત આવવી જોઈએ એ કિંમત આવી નથી. મારા પરમ હિતનું આ કારણ છે એવું એને ભાષ્ય નથી. બેદરકાર રહ્યો છે એમ કે અનુકૂળતા મળે આપણે ટાઈમ દેવામાં વાંધો નથી, એટલો ટાઈમ છે આપણી પાસે. બાકી ભાઈ એમ કે બીજા કામ હોય એટલે શું કરીએ. ગુરુદેવ ઘણી વાર કહે છે કે જેને આત્મા સાંભળવાની ફુરસદ નથી એને આત્માનો અનુભવ કરવાની તક આવવાનો તો પ્રશ્ન ક્યાં છે? એ વિચારશે કે બી ને પ્રયોગમાં મૂકશે ક્યારે? એમ સવાલ છે. અહીં તો વળી મુદ્દો વધારે એવો લીધો છે. કારણ કે તેણે સત્સંગને ઓળખીને પરમ હિતકારી જાણ્યો નથી. પરમ હિતકારી નહીં જાણવાનું કારણ એને એની ઓળખાણ જ થઈ નથી. આ મુદ્દો લીધો છે. ઓળખાણ થવી એ મોટી વાત છે. એ તો આગળ ઘણી વખતે આગળ લખી ગયા છે બધે કે ઓળખાણ નથી કરી જ એનો મોટો દોષ છે. નાની પુરુષની એને ઓળખાણ નથી કરી એ જ એનો સર્વથી મોટો દોષ છે. મોટો દોષ છે એટલે એવી એ પોતાની જ્ઞાનની મૂંઢતામાં જીવ પડ્યો છે કે ઓળખાણ કરતો નથી. કેમ કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાચ્યો નથી. પરમ હિતકારી જાણ્યો નથી એટલે એને એ સંબંધી આદર પણ આવ્યો નથી. અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યુગ સંજ્ઞાએ વિસર્જન કર્યો છે એમ કહ્યું છે. આ બહુ માર્મિક વાત લખી છે. બીજા ગમે તે કારણ હો, અજ્ઞાત કારણો હો, પણ એનો એક વાક્યમાં ટોટલ છે કે પ્રાપ્ત હોવા છતાં અપ્રાપ્ત ફળવાન થાય એવી સંજ્ઞા એટલે એવી દશા, એવી સંજ્ઞા એટલે એવી દશાએ એને એનું વિસર્જન કર્યું છે, સત્સંગને પૂરો કર્યો છે. શરૂઆત થઈ એની, વિસર્જન થયું. કઈ રીતે વિસર્જન થયું? કે પ્રાપ્ત હોવા છતાં અપ્રાપ્ત રહે, અપ્રાપ્તમાં જે ફળ હોય એવી દશા એને પોતાની રાખી છે. જે સત્સમાગમમાં આવતા એની દશામાં ફેર થવો જોઈએ એ વાત એને કદી ધ્યાનમાં લીધી. એને જેટલી બાહ્ય સંયોગની ગણતરી ગણી છે એટલી ગણતરી પણ એને પોતાની ગણી એમ ગણતરી ગણે. ચાલો એક કલાક સાંભળ્યું તો ખરું, આટલું વાંચ્યું તો ખરું, આમાં શું ફેરફાર થયો, એનું ફળ શું આવ્યું એ કદી એને જોયો? આ બહુ મર્મને સ્પર્શે એવી વાત છે. તેણે આદર કર્યો નથી અને પ્રાપ્ત થવા છતાં પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય એવી દશાએ એને વિસર્જન કરી નાખ્યું છે, પૂરું કર્યું એ કામ એમ કહ્યું છે. અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞા એને જીવની દશાનું આ વિશેષણ વાપર્યું છે. સત્સંગના યુગમાં આ જીવે કેવી દશા રાખી પોતાની, કેવી સ્થિતિમાં એ સત્સંગને સત્સમાગમના સંયોગે રહ્યો કે અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય એની દશા હતી. પ્રાપ્ત થતાં અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય એવી દશા રાખી. એટલે એને લક્ષ્ય જ આપ્યું નહીં, ગમે તે બીજા લક્ષ્ય એને સત્સમાગમ કર્યો, અન્ય લક્ષ્ય સત્સમાગમ કર્યો, સ્વલક્ષ્ય કર્યો નહીં એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી જુઓ કેટલી અસર છે પોતાને આ વાત કરતા. કે આ વાત જે અમે અત્યારે વિચારી એ વિચારણાથી અમારા આત્મામાં અત્યારે એમ કે છે લખતી વખતે અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી, અમારો સ્વભાવ ને વિશેષ આવિર્ભાવ થાય છે અને સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. જાતિ સ્મરણ હતું ને પૂર્વે, એમણે સત્સંગ ઉપાસ્યો છે, સત્સંગને આરાધ્યો છે અને સહજ સમાધિને પ્રાપ્ત થયા છે એ બધું અમને તાજું થાય છે. ઓહો, એક જ્યાં ટકોર થઈ આત્મા પ્રાપ્ત થયો, કોઈ એક ટકોર લાગે છે ને એ તો. સત્સમાગમ ચાહે થોડો કાળ થાય કે વિશેષ કાળ થાય એની કોઈ ગણતરી નથી, પણ સત્સમાગમના યોગમાં સહજ સ્વરૂપનું ભાન થવું, સહજ સ્વરૂપ અવભાસવું, આવો આત્મા કહેવા માંગે છે. અંતર્ભેદ થવો, જ્ઞાનની અંદર એક પડળ ખુલી જવું કે આવો મારો આત્મા છે ખલાસ, એનો તો અનંતકાળ સુધરી ગયો, એની કોઈ કિંમત થાય એવું પછી નથી વિશ્વમાં એવો વિષય છે. એવી ટકોર મારી છે ધર્મદાસજી શુલ્લક. હમણાં સંમતિ સંદેશમાં લેતો આવ્યો છું, મને લાગે તો આવે છે તમારો સંમતિ સંદેશ, તમારું ધ્યાન ગયું હોય તો. ધર્મદાસજીના એક શિષ્ય છે, એનો એક પત્ર આવ્યો છે, એમાં 20-25 નામ લખ્યા છે. મને તો અનુભવ થયો છે, સ્વસંવેદનની દશા મને પ્રાપ્ત થઈ છે એમ કરીને લખ્યું છે. અને મારી માફક બીજા પણ જે છે એમાં સત્સમાગમી 20-25 નામ લીધા છે, કેટલાક ભાઈઓ કેટલાક બહેનો. પત્ર અધૂરો છે, ભાઈની પાસે પૂરો આવ્યો છે. હિતેશી પ્રકાશસિંહ હિતેશી લખવાનો એ વિચાર છે. શું છે આખો પત્ર શું છે? હમણાં એમણે પ્રકાશન કર્યો છે. એક ટકોર એવી મારી ગઈ, અંધા હે સિદકો નહીં દેખતા હે, કેમ કે હજારો વાર સમ્યક શિખર ની યાત્રા કરી, સિદ્ધ ભગવાનના દર્શન થયા, કેમ કે એ તો ત્યાંથી તો બધા સીધાલિંગમાં પધાર્યા છે. તીર્થંકરો અનંતો વિષ્ણુના અનંત તીર્થંકરો શાશ્વત તીર્થધામમાંથી સીધાલિંગમાં પધાર્યા છે. સમશ્રેણી ત્યાં બિરાજે છે. દર્શન કર્યા, ભગવાનના દર્શન નથી કર્યા. અંધાએ એટલું કીધું, એને કુપાત્ર હોય કે અપાત્ર હોય તો એને દુઃખ લાગે. મને આંધળો કીધો, હું તો દેખતો છું. પાત્ર જીવ છે તો એને ખરેખર અજ્ઞાન અંધકાર ના પડલ ખુલી ગયા, ખરેખર દેખતા થયા. એવું વિશે છે, કેટલો વિશ્વાસ છે એને તેના ઉપર. અહીં તો નજીકના ભાઈ હોય, માં હોય, બાપ હોય, મિત્ર હોય, બહુ નજીકના હોય, અને કોઈ વખત કાંઈક કડવું કહી દે તો દુઃખ લાગી જાય. અને વિશ્વાસ કેટલો હશે એના ગુરુ ઉપર, વિશ્વાસ કેટલો હશે. ઓહો, કોઈ મારા હિતની એવી વાત કહેવા માગે છે આ? આમ છોડું લઈએ તો પાર આવે ને. કોઈ એવી મારા હિતની વાત કહેવા માંગે છે કે નક્કી આ મને આમ કહેતા મને જરૂર સ્વસ્વરૂપની પ્રાપ્તિ થવી જોઈએ, એટલો બધો વિશ્વાસ આવે ત્યારે. કેટલો ગુરુદેવ ઠપકો આપે ત્યારે પછી દુઃખ લાગે. કીડા પડે માથામાં, કીડા પીડા હોય ને ચેન ન પડે એને. કોઈ એમ કે તમે ફલાણી ચોપડી વાંચો, અમારી યારે વાત કરો, એને ક્યાંય પૂછાણ હોય તો હું એવી દશા આવે તો પ્રાપ્ત થાય. અહીં તો ભૂતકાળ સંભાયેલો છે. આ વાતની વિચારણાથી અમે તો આત્માની નિર્વિકલ્પ સમાધિમાં આવી જઈએ એવો આત્મભાવ, અમને સ્વભાવ ભાવનો આવિર્ભાવ થાય એવું. સત્સંગને યાદ કરતા સત્સંગથી એ તો નિમિત્ત છે, પણ જ્યાં પરમાર્થની પ્રાપ્તિનો એક કોઈ અપૂર્વ અસાધારણ યોગ છે, કોઈ એક એવું એકલું સાધન છે કે જેને જે સાધનની સાથે બીજાને મેળવી શકાય એવું નથી. એટલે તો ત્યાં સુધી લીધું કે જીનેન્દ્રના વચનો પરોક્ષ હોય તો પણ એ પ્રત્યક્ષ સત્સંગની આગળ એ કાંઈ છે નહીં. એટલો બધો તો તફાવત લીધો છે. જે જીનેન્દ્રના વચનો પરમાર્થ આત્માને પ્રતિપાદન કરે છે ખરેખર, પણ પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. જીનેન્દ્રના વચનોનો ઉપકાર આની આની તોલે આવે, કેટલો તફાવત લીધો છે. અનુભવનો વિષય છે એમનો. અવશ્ય આ જીવે, જો હવે કેટલું લીધું છે, ચોક્કસ કરીને આ જીવે પ્રથમ સર્વસાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે. સર્વ સાધનને ગૌણ જાણીને, બીજા કોઈ કહેવાતા વેપાર ધંધાને બીજા કામને ગૌણ કરવા એ તો પ્રશ્ન નથી, એટલે વાત નથી, એટલે એ કહેવાની જરૂર નથી કે પ્રવૃત્તિને બને એટલી સંક્ષેપ કરવો જોઈએ. બાહ્ય પ્રવૃત્તિનો સંક્ષેપ કરીને સત્સંગ અને સત્સમાગમ માટે અવકાશ કાઢવો જોઈએ. એ તો અહીંયા વાતે નથી કરી, એટલું તો સમજી લેવું જોઈએ એમ કે છે. પણ બીજા જેટલા કોઈ સાધન હોય, પૂજા ભક્તિ બીજું ત્રીજું યાત્રા તે જપ તપ જે કઈ કરતા હોય છે, એ તમામ સાધન ને ગૌણ જાણી નિર્વાણ નો મુખ્ય હેતુ એવો સત્સંગ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે. સર્વાર્પણપણે એમાં બીજું બધું આવી ગયું. આ અર્પણતા કરવી એમ એમ આવ્યું, સર્વ અર્પણતા કરવી એક વખત પૂરી અર્પણતા. એનો અભિપ્રાય તો તૈયાર થવો જોઈશે કે નહીં, કે ગમે તે પરિસ્થિતિ થાવ સત્સંગને મારે ગૌણ કરવો નથી. આ કેટલું વજન લીધું છે કે અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધન ને ગૌણ જાણીને, પ્રથમમાં પ્રથમ આ વાત છે. નિર્વાણનો મુખ્ય હેતુ એટલે નિર્વાણનું મુખ્ય કારણ, સમ્યક દર્શનનું મુખ્ય કારણ કહેવાની જરૂર રહેતી નથી. નિર્વાણ થાય એનું આ મુખ્ય કારણ છે એમ કીધું. સમ્યક દર્શન કહેવાની જરૂર રહેતી નથી. એવો સત્સંગ સર્વાર્પણ પણ એટલે બીજો ભોગ આપીને અર્પણ, અર્પણતાનો અર્થ એમ છે, ઉપાસો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, પછી બીજા સાધન સુલભ થાય છે. એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. આથી વધારે શું કહે, એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે, અમારો અનુભવ છે. સાક્ષાત અમને લાભ થયો છે. આ ભાવમાં તો નહીં અમને શક્ય, આ ભાવમાં તો એમને એકલા હાથે કામ કર્યું છે, પણ જાતિ સ્મરણ થી એમને ખ્યાલ આવ્યો છે કીધો કે આ પૂર્વનું જે આરાધન થયું વર્તમાનમાં એના સંસ્કાર હતા, જે ઘણા પરિશ્રમથી કાર્ય થાય અલ્પ પ્રયાસથી પણ અત્યારે થયું, દર્શન અલ્પ પ્રયાસ હતો એકલા હાથે. એ જે સત્સંગમાં કઈ દશામાં રખડતા હતા ને કઈ દશામાં આવી ગયા અને એમાં સત્સંગ કઈ રીતે નીત પીડ્યું છે એ બધું એમને જ્ઞાન જ્ઞાનમાં છે. એટલે એમ કહ્યું છે કે અમારો આત્મ સાક્ષાત્કાર છે એટલે અમે અમારા આત્માની સાક્ષીએ, અમારા અનુભવની સાક્ષીએ એમ કહીએ છીએ કે જગતના તમામ પદાર્થોને ગૌણ કરીને અને કહેવાતા ધર્મના બીજા સાધનોને પણ ગૌણ કરીને, આપણે તો ઘણા આ બધું વ્યાખ્યાન ચાલતું હોય, ગુરુદેવનું રૂપ પૂજા કરવા રોકાય, અવશ્યપણે સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવા યોગ્ય છે. એ મુખ્ય સાધન છે. એ સત્સંગ પ્રાપ્ત થયે, જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય, હવે આવે છે પગની પહેરેલો આવે છે, એ સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે, બીજું કોઈ કારણ છે નહીં. જીવ કોઈ એવું કારણ સેવે છે કે જે કારણે સત્સંગના યોગમાં પણ આ જીવને પોતાનું કલ્યાણ થતું નથી. આવી વાત છે, પોતાનો જ દોષ, અવશ્ય આ જીવનો જ દોષ છે. કેમ કે તે સત્સંગના અપૂર્વ યોગને, સત્સંગના અલભ્ય લાભને અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ કર્યો, એવા દુષ્ટ કારણને એને છોડ્યા નથી. એવું દુષ્ટ કારણ એની પાસે એને મોજૂદ રાખ્યું છે, હાજર રાખ્યું છે, કે જેને લઈને એને પણ આત્મકલ્યાણ થતું નથી. આ કિનારા આવીને ડૂબે છે એટલે વધારે કહે છે. લોકો અહીં સુધી નથી આવ્યા જેવો, એના માટે તો બહુ અફસોસ કરવા જેવો નથી, પણ જે કિનારે આવ્યા ને કિનારે ડૂબે, કાંડાબૂટ પાણીમાં ડૂબે, ત્યારે તો ઊંધે માથે થાય તો ડૂબે, બાકી તો ડૂબે. એક વેદ જેટલું પાણી હોય નદીમાં, એમાં કોઈ ડૂબી મરે તો શું સમજવું? કે ડૂબવાનો અવકાશ નથી, પણ ભાઈ શીર્ષાસન કર્યું છે. નહીતર મુંજાય કેવી રીતે? કાંડા બુટ પાણીમાં તો ડૂબવાનો સવાલ નથી. પણ એટલો ઊંધો ચાલ્યો સત્સંગના યુગમાં પણ, એ તદ્દન ઊંધો રહ્યો, ઊંધો થયો કે ત્યાં પણ એ ડૂબ્યો. કુટુંબની ફરજ તો અનંતકાળ તે પાળી, હવે એક વાર તો આ ફરજ તારી તો પાર, એમ કે છે. તને તારી દયા નથી એમ કે છે. અનંત ભાવમાં કાગડા કૂતરાના ભાવમાં દુખી 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 દુખી. એની પોતાની પોતાને દયા નથી એમ કે. અને આનું કરી દઉં, આનું કરી દઉં, આનું કરી દઉં, આનું કરી દઉં. ભ્રમણા છે, બીજું કઈ છે? એ બધી ભ્રમણા છે. જીવને શું કે છે કે સત્સંગના યોગને બાધ કરનાર એવા જે માથા કારણો, એને છોડ્યો નહીં એટલે અપૂર્વ અને અત્યંત દુર્લભ ને અલભ્ય એવો સત્સંગનો એને ખરેખર જે લાભ લેવો જોઈએ લાભ લીધો. એ વધારે અફસોસનું કારણ છે. એ કારણો નીચે લીધા છે. એવા જીવને સત્સંગના યોગમાં આવનાર જીવને એવા કારણો કયા કયા હોય છે એ બીજું નીચે. મિથ્યા આગ્રહ, સ્વછંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં. આમ છે આ માથા કારણોમાં ચાર લીધા છે. પાંચમું લેશે, પાંચમું જે મુખ્ય છે એટલું જુદું પડ્યું છે. આ ચાર સામાન્ય કારણો લીધા છે, પાંચમું જ મુખ્ય કારણ લેશે. મિથ્યા આગ્રહ, જીવની પોતાની મતિ કલ્પનાએ ચાલવું અને એમાં આગ્રહ રાખવો એ મિથ્યા આગ્રહ છે. એક સામાન્યપણે કે પોતાની મતિ કલ્પનાથી વિષયને વિચારે અને એનો આગ્રહ રાખે એ પણ મિથ્યા આગ્રહ છે. અને ખરેખર તો પોતાના સ્વરૂપની કાંઈક સાવધાની અને જાગૃતિપૂર્વક, એની જાગૃતિ પોતાના સ્વરૂપ સંબંધીની આવીને એને કાંઈ સત્સંગના યુગમાં વિચારણા થવી જોઈએ. તેના બદલે એ સિવાયના બીજા શુભ ભાવો ઉપર વજન જવું આગ્રહ છે ને. આગ્રહ એટલે વજન જાય, એને આગ્રહ કહેવામાં આવે છે. એ મિથ્યા આગ્રહ છે. જીવને શું સૂક્ષ્મ અનેક ભેદો છે ને, એના તો અનેક ભેદો છે. બીજા બીજા ભાવોમાં, અન્ય અન્ય ભાવોમાં વજન રહેવું અને અંતર સાવધાનીને કેળવવી નહીં એ જીવનો મિથ્યા આગ્રહ છે. કેમ કે આ તો સત્સમાગમમાં આવ્યા પછી એને દોષ રહી જાય છે ને. ઓલા જે મિથ્યા આગ્રહ છે ને, અન્ય દેવદેવલાને માને છે એ તો કહેવાની જરૂર નથી કે મિથ્યા આગ્રહમાં પડ્યા જ છે. એ તો વગર કીધે મિથ્યા આગ્રહમાં પડ્યા છે. સ્વછંદપણું, પોતાના દોષ જોવામાં પક્ષપાત થાય અને સ્વછંદપણું કહેવામાં આવ્યું છે. થાય દોષના પરિણામ અને કરે પક્ષપાત, એનો પક્ષપાત કરે એટલે બચાવ કરે સ્થૂળપણે. શું કરીએ, હજી અમે રહ્યા ઘરબારી ને અમે રહ્યા સંસારી. અથવા તો એ તો બધા શુભ પરિણામ છે, પણ શુભ પરિણામ થાય અને પાછો બચાવ કરે. ઠીક, શુભ પરિણામમાં પણ બચાવ કરે. સ્વરૂપની સાવધાની હું જ્ઞાન માત્ર છું, એના બદલે બીજા અન્ય ભાવ શું પરિણામ એમાં પણ ઠીક પણ માનવું, જાણે અજાણે પણ એમાં ઠીક પણ માનવું, એ જીવનો સ્વતંત્ર છે. એમાં તારા ભાવ નો કઈ ઉદય છે કે કર્મ નો જ ઉદય છે એકલો? સ્વછંદ થવો, સ્વછંદ નો સામાન્ય અર્થ એવો છે પોતાના દોષ દોષમાં પક્ષપાત રહેવો, એનું નામ સ્વછંદ છે. એટલે નિર્દોષ પરિણામ સિવાયના પરિણામનો પક્ષપાત થઈ જવો, પક્ષ થઈ જવો, એ જીવનો સ્વછંદ છે. ખરેખર એ સ્વછંદ એને કરવા જેવો નથી, આ એનું સૂક્ષ્મ સ્વરૂપ છે. પછી કોઈ તો અશુભ પરિણામના દોષને પણ ગણતા નથી, ગૌણ કરી નાખે છે. દોષ થવા છતાં એને ગૌણ કરવો એ સ્વછંદપણું છે. આમ તો ગૌણ આ રીતે થવો ઘટે છે કે પોતાના નિર્દોષ સ્વભાવની મુખ્યતામાં ગૌણ થાય તો સમ્યક છે, પણ પોતાના સ્વરૂપની સાવધાની અને મુખ્યતા તો આવે નહીં અને દોષ જો ગૌણ થાય તો એને સ્વછંદ કહેવામાં આવે. એવું સ્વછંદપણું એ સત્સંગના યુગમાં સત્સંગને ફળવાન નહીં થવા દે એમ કે છે. પ્રમાદ સાતાવેદની ના કાળમાં જીવને પુરુષાર્થહીનતા થવી, ઠીક છે, બધું અનુકૂળ છે, કાંઈ આપણને તકલીફ છે નહીં, આધિ વ્યાધિ ઉપાધિ કોઈ જાતની કાંઈ છે નહીં, આરામ છે, અને એમાં સ્વરૂપ સંબંધીનો પુરુષાર્થ નહીં થવો એને પ્રમાદ કહેવામાં આવે છે. અથવા શુભ પ્રવૃત્તિ અને શુભ રાગમાં રોકાઈ રહેવું અને સ્વરૂપની સાવધાની થવી નહીં એને પણ પ્રમાદ કહેવામાં આવે છે. સમાગમના યુગમાં સાંભળે બધું, વિચારે, પણ અંતર જાગૃતિમાં આવે નહીં, એ બધો પ્રમાદ છે, તો પણ સત્સંગ ફળવાન થશે. અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય, જળ પૂતગળના પરિણામમાં તીવ્ર આસક્તિ સુખ બુદ્ધિ પૂર્વક, તો સુખ બુદ્ધિ હોય તો જ ઉપેક્ષા ન થાય, એને સુખ બુદ્ધિ હોય કે આ મને સુખના કારણો છે, સગવડતા અનુકૂળતા એ બધું મારા સુખના સાધન છે, એવી જે સુખ બુદ્ધિ છે એ અનુકૂળતામાં પાંચે ઇન્દ્રિયના વિષય આવી જાય છે. એવી સુખ બુદ્ધિ હોય, તીવ્ર સુખ બુદ્ધિ હોય તો એને ઉપેક્ષા થાય નહીં, તો જ સત્સંગ ફળવાન થાય નહીં. આ બધું જો રહ્યું હોય તો એને સત્સંગ ફળવાન થાય નહીં. એ વાત છે. એક આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાની લગ્ની પાછળ એના બીજા બધા રસ ખલાસ થઈ જવા જોઈએ, એકવાર તો ફિક્કા થઈ જવા જોઈએ, એવી હદે ન આવે તો એને સત્સંગમાં કહેવા માંગે છે એવો આત્માનો બોધ લાગુ પડતો નથી, એની અસર એને આવતી નથી. આ બધા ભાવ રહ્યા છે એ આડ છે, એને બોધ થવામાં એને આડરૂપ થાય છે. અથવા હવે આગળ લેશે પાંચમું કારણ, સત્સંગના સત્સંગમાં એક નિષ્ઠા, શિખરજી માના ઉપર થોડી ચર્ચા કરી છે, સમજી શિખર, એક નિષ્ઠા, અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય, અને એ તો શું કરવા નથી આવતું કે એને ઓળખાણ થતી નથી એટલે આવતું નથી. અપૂર્વ ભક્તિ અને એની નિષ્ઠા એટલે શ્રદ્ધા, સર્વસ્વપણે એને માનવું, એ ક્યારે નથી આવતું કે ઓળખાણ થતી નથી ત્યારે. સત્સંગમાં એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ આણી ન હોય તો સત્સંગ ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ નાશ પામે. એ આદિમાં ચારે લઈ લેવા, મિથ્યા આગ્રહ, સ્વતંત્રપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયની અપેક્ષા. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ નાશ પામે અને અનુક્રમે સર્વદોષથી જીવ મુક્ત થાય. એને જે કિંમત આવવી જોઈએ એ કિંમત એને આવતી નથી. ઉપર કેટલા શબ્દો વાપર્યા, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જેમાં સર્વાર્પણ થવું, અપૂર્વ ભક્તિ થવી, એક નિષ્ઠા થવી, એને અત્યંત દુર્લભ અને અલભ્ય એવી ચીજ માનવી, આટલા બધા વિશેષણો લીધા છે. તો એને અનુક્રમે સર્વદોષથી જીવ મુક્ત થાય. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. પ્રથમ તો આ મુખ્ય કારણ છે કે જીવને ઓળખાણ થતી નથી. મારા લાભમાં કેટલી હદે આ કારણ છે, નિમિત્ત કારણ છે હું હજી આ તો, પણ મારા લાભમાં કેટલી હદે કારણ છે એની શું કિંમત છે એની ઓળખાણ થતી નથી. કોઈ મહત્વપૂર્ણ યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આ જ સત્સંગ એટલે સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરીને પ્રવૃત્તિને સંકોચવી બાહ્ય પ્રવૃત્તિ. કારણ કે જીવનો બહુભાગ કાળ તો બાહ્ય પ્રવૃત્તિમાં જાય છે. 8 કલાક 10 કલાક 12 કલાક સુધી દુકાને મજૂરી કરે, આઈ આવ્યું હવે બીજા કામનું શું, કે બીજા કામનું કે એને પ્રવૃત્તિ સંકોચવી, પ્રવૃત્તિમાં સંકોચ કરીને સંક્ષેપ કરીને જેટલો થઈ શકે એટલો વધુમાં વધુ કાળ એને સત્સમાગમ અર્થે કાઢવો. જો એનું લક્ષ્ય ને ધ્યાન હોય તો એટલી વાત છે, નહીતર જિંદગી થોડી છે ને ઝંઝાળ લાંબી છે. ગણતરી ગણે એને તો કલાક ખરેખર આવ્યો નથી, આ ગણતરીનો વિષય જ નથી એમ છે. જરૂરિયાત હોય રોજના ખર્ચની 25 રૂપિયાની અને 4 ગણા 100 રૂપિયા કમાય તો કોઈ બી એને એમ માન્યું છે કે આ 4 ગણા મળી ગયા, ઓછા છે કાંઈ હવે? 4 ગણા હું 40 ગણા મળે તો એ ગણતરી ગણતો હે? એનો અર્થ તો એમ થયો કે એને બોજો લાગે છે, 1 કલાક આવું એ બોજો લાગે છે, એટલે ગણતરી ગણે છે કે ચાલો 1 કલાક તો અમે આવ્યા ને. ભક્તિ આવવાના બદલે પરાણે પરાણે જ્યાં જે આવે છે એના પરિણામમાં કામ કરતા એમ તો કલાક પૂરો થાય, કલાક ક્યારે પૂરો થાય, કલાક ક્યારે પૂરો થાય એમ ધ્યાન જાય છે. ત્યાં એને ઊભા રહેવું જોઈએ અને ક્યાં એ ઊભો રહે છે એના તફાવતની એને ખબર નથી. એવું છે, શું કહે છે કે કોઈ મહત્વપૂર્ણ યોગે જો જીવને ઓળખાણ થાય, આ તો ખરી ઓળખાણ થવાની વાત છે, ઉગે ઉગે નહીં, તો એને અવશ્ય કરીને પ્રવૃત્તિને સંકોચવી. મેં હજી આમ તો એ જ્ઞાન યોગ છે, પણ હવે પુણ્ય યોગ એટલે આયા એને જરા કિંમત આપીશ, મહિમા આપીશ, તો ખરેખર ભાગશાળી છે. આને જો ઓળખાણ થઈ આ જીવ કરી દેશે કેમ નથી લીધું, એવી રીતે નથી ભાગશાળી નથી કહેતા. એમ કીધું આ જીવ સમ્યક દર્શનને પામ્યો કે મહાભાગ્ય છે, એમ નથી કહેવાતું. ભાગ્ય એટલે કઈ ક્યાં નસીબ નો ઉદય નથી, પણ મહાભાગ્ય કહેવાય છે ને, ધર્મીજીને મહાભાગ્ય કહેવાય છે. ભાગ્ય નો ઉદય છે, કર્મ નો ઉદય નથી લેવો, પણ એક મહિમા સૂચક છે એમ. કોઈ પુણ્ય યોગે, કોઈ શુભ યોગે, એમ ઉત્કૃષ્ટ યોગે એને પુણ્ય યોગ કહેવામાં આવે. પુણ્ય એટલે અહીંયા કોઈ વખત પવિત્ર યોગ ગમે લઈ શકાય. પુણ્ય નો અર્થ મર્યાદિત નથી, પવિત્ર થઈ શકે. હા, આમ તો અહીંયા પવિત્રતા એવો અર્થ લેવો છે, મહિમા સૂચક છે. કોઈ મહાન પવિત્રતાના યોગે, કોઈ એની જ્ઞાનની એવી નિર્મળતા થઈ, ઓહો આ જ સત્પુરુષ છે. જ્યારે તો એને અવશ્ય કરીને પ્રવૃત્તિ સંકોચવી, એ તો ઉપદેશાત્મક ભાષાથી એમ કહેવામાં આવે છે. પણ જે જીવને પોતાના પરમહિતનું નિમિત્ત દેખાય છે, ત્યારે એ અવશ્ય પ્રવૃત્તિને સંકોચવાના પરિણામમાં આવી જ જાય છે. એને સહેજે સહેજે પ્રવૃત્તિ સંકોચવી, એવો જ વિચાર આવે છે કે મારે બાહ્ય પ્રવૃત્તિ સંકોચીને એક આ ઉત્કૃષ્ટ સાધન છે એમાં મારો સમય વ્યતીત કરવો છે, એવું અવશ્ય વિચાર આવે છે. એ સહજ આવે છે, કુદરતી છે, એમ જ બને ને બીજી રીતે એના પરિણામમાં બને. તેણે પ્રવૃત્તિને સંકોચવી, પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરીને જોવા. આમ લીધો આ જાગૃતિનો વિષય લીધો કે હું જ્ઞાન માત્ર છું, એવા અંતર સાવધાનીના કાળમાં પોતાના દોષ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ, કાર્ય કાર્ય એટલે પર્યાય પર્યાય થતા, પ્રસંગે પ્રસંગે થતા દોષ એને અવલોકનમાં આવે છે. એ અવલોકનમાં આવે છે એને જોવા એમ કહેવામાં આવે છે. તીક્ષ્ણ ઉપયોગ જોવા, ઉપયોગ ત્યાં સૂક્ષ્મ થઈ જાય છે. દોષ દોષ જોવા, જોઈને તે પરીક્ષણ કરવા, ક્યાં પૂરું કર્યું છે એટલે એ પદ્ધતિથી એનું અવલોકન થાય છે કે એ દોષનું જ્ઞાન થતા દોષથી નિવર્તવાનું, પરીક્ષણ કરવાનું, હટવાનું ક્યાંથી બને. દોષ જોવા એટલો જ મતલબ નથી, પણ જે દોષનું જ્ઞાન થતા દોષનું પાતળા પડવું, દોષનું ક્ષીણ થવું બને, એને એને દોષને પ્રયોજનથી જોયા એમ કહેવામાં આવે છે. તે કાળે જોવું પ્રયોજનવાન છે. જે કાળે દોષ થાય તે કાળે દોષનું જોવું તે પ્રયોજનવાન છે. બારમી ગાથા સમ્ય જ્ઞાનની પદ્ધતિ છે કે જેથી દોષનું પરીક્ષણ પણ થાય છે. આ તો ઉપદેશાત્મક ભાષામાં આમ કરવું, આમ કરવું, જોવું, પરીક્ષણ કરવું, પ્રવૃત્તિ સંકોચવી એમ કહેવામાં આવે, એવું સહજ થાય. અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. કેટલી વાર અર્પણતા લીધી છે કે તે સત્સંગને અર્થે દેહ ત્યાગ થવાનો યોગ થતો હોય, એટલી પ્રતિકૂળતા આવે, નિર્ધનતા થાય એમ નહીં, આબરૂ ઓછી થાય એમ નહીં. અત્યારે તો નિર્ધનતા થાય એટલે આબરૂ ઘટે, સઘનતા થાય એટલે આબરૂ વધે. અત્યારે થર્મામીટર છે ને, અહીં તો કે છે કે દેહ ત્યાગ થતો હોય તો પણ તે સ્વીકારવો. અભિપ્રાયમાં તો એની આટલી તૈયારી હોવી. આનું નામ એને આત્મપ્રાપ્તિનું નિમિત્ત થવાની અનુકૂળતા અંદરમાં થઈ છે એમ કહેવામાં આવે. ક્યાં ઉભો છે ને ક્યાં એને માપ આ મેળવવાનો બધો વિષય છે. તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી અધિક કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. એના કરતા બીજાને અધિક માને, વિશેષ માને, એવો એને રાગ આવે એ કરવા જેવું. કુટુંબ પરિવાર કરતા સત્સંગમાં વિશેષ અર્પણતા આવે એ તો એનો એક સામાન્ય ભૂમિકા છે, એટલી ભૂમિકામાં ન આવે એને તો કોઈ આગળ ચાલવાનો અધિકાર છે. સામાન્ય વાત છે. તેમ પ્રમાદે રસ ગાળવા દીધું છે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. પ્રમાદે એટલે સાતાવેદનીમાં વિશેષ જાગૃતિ ન આવે, રસ ગાળવા બીજા બીજા વિષયમાં એને રસ પડે આહાર વગેરે, તો તે સત્સંગ પ્રાપ્ત થયે પણ પુરુષાર્થ ધર્મ એનો મંદ રહે છે. એનો પુરુષાર્થ ઉપર તો જાગૃતિ આવતી. બીજી બાજુ રસ જાય છે, ઉલટી બાજુ રસ જાય છે, પર તરફનો રસ જાય છે, એ સ્વ તરફના રસમાં આવી શકતો નથી અને તેને સત્સંગ ફળવાન થતો નથી. એમ જાણી પુરુષાર્થ ગોપવો ઘટે નહીં, તે જાણીને પુરુષાર્થને ફળવવો જોઈએ. વિશેષ ઉગ્ર પુરુષાર્થી થવું જોઈએ, પુરુષાર્થને મંદ કરવો ઘટતો નથી.